એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી આત્મકથાની એમ કે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે પ્રેમ, નુકસાન, આશા અને હા, આધુનિક તબીબી જગતની જે જટિલતાઓ છે ને એના વિશે ઘણું બધું વિચારવા મજબૂર કરે છે.
હા, પુસ્તક છે અમાન્ડા બેનેટનું ધ કોસ્ટ ઓફ હોપ, અ મેમોયર.
બરાબર.
અમાન્ડા બેનેટ, જે પોતે એક પુલિત્ઝર પુરસ્કાર વિજેતા પત્રકાર છે, ખૂબ જાણીતા, તેમણે આ પુસ્તકમાં તેમના પતિ ટેરેન્સ ફોલી, જેમને પ્રેમથી ટેરી કહેતા હતા,
અચ્છા,
એમની સાથેની કેન્સર સામેની 7 વર્ષની લડાઈનું અતિશય હૃદયસ્પર્શી અને હું કહીશ કે અત્યંત પ્રામાણિક વર્ણન કર્યું છે. ટેરી પણ કંઈ જેવી તેવી વ્યક્તિ નહોતા, સફળ આંતરરાષ્ટ્રીય બિઝનેસ કન્સલ્ટન્ટ, ભૂતપૂર્વ રાજદ્વારી.
હા, અને આ વાર્તાનું મહત્વ ખાલી એટલું જ નથી કે કોઈ ગંભીર બીમારી સામેના સંઘર્ષની વાત છે, પણ એનાથી વિશેષ તે અમેરિકન આરોગ્ય સંભાળ પ્રણાલીની જે વાસ્તવિકતાઓ છે અને કદાચ આ વાત ઘણી જગ્યાએ લાગુ પડે.
બિલકુલ, વૈશ્વિક સ્તરે પણ.
હા, એની સિદ્ધિઓ અને એની મર્યાદાઓ એના પર એક ઝીણવટ ભરી નજર નાખે છે. આમ જો તો આ એક પ્રેમકથા છે, પણ એવી પ્રેમકથા જેમાં દરેક ડોક્ટરની મુલાકાત, દરેક સારવાર, દરેક બિલ, બધાનો હિસાબ છે.
બરાબર કહ્યું. મતલબ કે આ પુસ્તક આધુનિક દવાઓના એક મોટા વિરોધાભાસને ઉજાગર કરે છે. જુઓ, એક તરફ શું છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, આપણને સતત નવી આશા મળે છે, નવા ઇલાજની શક્યતાઓ દેખાય છે.
હા, રોજ કંઈક નવું સંભળાય.
બરાબર. પણ બીજી તરફ એ જ આશાનો પીછો કરતા કરતા ક્યારેક વ્યક્તિ અને એનો પરિવાર આર્થિક રીતે ભાંગી પડે છે, શારીરિક અને માનસિક પીડાનો ભોગ બને છે.
એટલે જ આ પુસ્તક આજે પણ આટલા વર્ષો પછી પણ એટલું જ પ્રસ્તુત છે, ખરું ને?
ચોક્કસ.
તે આપણને પૂછવા પ્રેરે છે કે ભાઈ, આ ઇલાજની અવિરત શોધ ક્યારે રોગ કરતાં વધુ નુકસાનકારક બની જાય અને જીવનના અંતિમ તબક્કામાં ખરેખર શેનું મૂલ્ય છે, વધારે દિવસોનું કે પછી સારા દિવસોનું?
આ બહુ મોટો પ્રશ્ન છે.
તો ચાલો આજે આપણે અમાન્ડા અને ટેરીની આ સફરને, તેમના અનુભવોને અને તેમાંથી જે બોધપાઠ મળે છે તેને જરા વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. અને આ કથાની શરૂઆત, જેમ તમે કહ્યું, કોઈ દુઃખદ નિદાનથી નથી થતી, પણ બે અત્યંત સફળ, બુદ્ધિશાળી અને એમ કહીએ કે જીવનથી ભરપૂર વ્યક્તિઓના સંબંધથી થાય છે. અમાન્ડા બેનેટ અને ટેરી ફોલી બંને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર હતા. એમનું જીવન મહત્વાકાંક્ષા, બૌદ્ધિક જિજ્ઞાસા અને દુનિયાભરના અનુભવોથી, સાહસોથી ભરેલું હતું.
એમની મુલાકાત પણ ચીનમાં થઈ હતી એવું વાંચ્યું મેં, જે એમના વૈશ્વિક દ્રષ્ટિકોણને પણ દર્શાવે છે.
હા, બરાબર. ટેરી ત્યાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ કન્સલ્ટન્ટ હતા અને ભૂતકાળમાં રાજદ્વારી સેવા પણ આપી ચૂક્યા હતા, અને એમનો સંબંધ પણ જેમ કહેવાય છે સમાન ભાગીદારીનો હતો, જે એ સમય માટે કદાચ થોડું અસામાન્ય પણ ગણાય.
હા,
અને એમની માનસિકતા, એમની વિચારવાની રીત પણ ખૂબ રસપ્રદ હતી. બંને જણા, મતલબ જટિલ સિસ્ટમ્સનું વિશ્લેષણ કરવામાં અને સમસ્યાઓનો તાર્કિક ઉકેલ લાવવામાં માહેર હતા.
એમનો અભિગમ કેન્ડુ વાળો હતો, એમને કરી શકીએ છીએ.
બરાબર. કેન્ડુ એટીટ્યુડ, કોઈ પણ પડકાર હોય એને એક પ્રોજેક્ટ તરીકે જોતા કે ભાઈ, યોગ્ય સંશોધન કરો, સ્ટ્રેટેજી બનાવો, એટલે પાર પાડી શકાય.
અને આમાં અમાન્ડાની પત્રકાર તરીકેની જે તાલીમ અને અનુભવ હતો એનો પણ મોટો ફાળો હશે ને?
ચોક્કસપણે. તથ્યો શોધવા, ઊંડાણપૂર્વક સંશોધન કરવું, માહિતી એકઠી કરવી, સત્ય સુધી પહોંચવું, આ બધું એમની કાર્યપદ્ધતિનો ભાગ હતો. અને આ પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે, કારણ કે જ્યારે જીવનમાં કેન્સરનો આટલો મોટો પડકાર આવ્યો ત્યારે તેમણે આ જ અભિગમ અપનાવ્યો શરૂઆતમાં.
તો બધું બરાબર ચાલી રહ્યું હતું અને પછી આવ્યું વર્ષ 2000.
હા, વર્ષ 2000. ટેરી, જે લગભગ 57 વર્ષના હતા અને દેખીતી રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા, પણ એક નિયમિત તપાસ દરમિયાન અચાનક જ ખબર પડી કે તેમને સ્ટેજ 4 મેટાસ્ટેટિક કિડની કેન્સર છે.
ઓ, સ્ટેજ 4 સીધું?
હા, એક એવો ઝટકો હતો જેણે બધું બદલી નાખ્યું, જાણે જીવનના બે ભાગ પડી ગયા, નિદાન પહેલા અને નિદાન પછી.
સમજી શકાય. એક ક્ષણથી એમનું જીવન એક નવા અને કહી શકાય કે ભયાવહ ક્ષેત્રમાં શરૂ થયું હશે, ઓન્કોલોજીની દુનિયા.
બરાબર. રીનલ સેલ કાર્સિનોમા, સાઇટોકાઇન્સ, ક્લિનિકલ ટ્રાયલ્સ, આવા બધા અજાણ્યા શબ્દો અને ખ્યાલો એમની રોજિંદી વાસ્તવિકતા બની ગયા. અને સૌથી ચિંતાજનક આંકડો એ હતો કે આ પ્રકારના કેન્સરમાં 5 વર્ષ જીવિત રહેવાનો દર 10% કરતાં પણ ઓછો હતો.
બાપરે.
પણ એમની જે મૂળભૂત પ્રકૃતિ હતી, એમણે હાર ન માની. એમણે કેન્સરને એક જટિલ સમસ્યા તરીકે જોયું, જેને ઉકેલવા માટે શ્રેષ્ઠ શક્ય સંસાધનો અને વ્યૂહરચનાની જરૂર છે.
એટલે એમણે તરત જ કામે લાગી ગયા હશે.
આસ્તો અમેરિકાના શ્રેષ્ઠ ડોક્ટરો, શ્રેષ્ઠ કેન્સર કેન્દ્રોનો સંપર્ક કર્યો, મેડિકલ જર્નલ્સ ફેંદી વળ્યા, બધા ઉપલબ્ધ સારવાર વિકલ્પોની માહિતી મેળવી. તેઓ પેલી તબીબી જગતની આશાની ભાષા શીખી રહ્યા હતા.
હમ, જે અદ્યતન સારવાર, નવી શોધો, ચમત્કારની સંભાવનાઓ પર ભાર મૂકે છે.
બરાબર. અને આ શોધખોળ તેમને છેક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એટલે કે NIH સુધી લઈ ગઈ,
જે અમેરિકાની ટોચની મેડિકલ રિસર્ચ સંસ્થા છે.
હા, ત્યાં તેમણે તેરી માટે ઇન્ટરલ્યુકિન 2 એટલે કે IL-2 નામની અત્યંત આક્રમક અને પ્રાયોગિક ગણાતી સારવાર પસંદ કરી.
અચ્છા, આક્રમક અને પ્રાયોગિક.
હા, એ સારવાર એની ગંભીર આડઅસરો અને ખૂબ ઓછા સફળતા દર માટે જાણીતી હતી. પણ એ સમયે એ એમના માટે એકમાત્ર આશાનું કિરણ હતું, એમની પેલી કોઈપણ ભોગે લડવાની માનસિકતાનું પ્રતિબિંબ હતું એ.
અહીં એક વાત નોંધવા જેવી છે કે આ બધી સારવારની શોધખોળ અને પ્રોસેસ એ ખાલી શારીરિક કે ભાવનાત્મક પડકાર નહોતો.
ના, બિલકુલ નહીં.
એ તો એક ફૂલ ટાઈમ જોબ જેવું બની ગયું હશે, ખરું ને?
100%. દેશના જુદા જુદા ભાગોમાં સારવાર માટે જવાનું, અસંખ્ય ડોક્ટરની એપોઇન્ટમેન્ટ્સ મેનેજ કરવાની, દવાઓનો જટિલ ક્રમ જાળવવાનો, અને સૌથી મોટો માથાનો દુખાવો વીમા કંપનીઓ સાથે સતત લડત આપવાની. અને આ બધાની વચ્ચે અમાંડાએ પેલી એમની પત્રકારની ચીવટથી એક અનોખું કામ શરૂ કર્યું.
હા, પેલી સ્પ્રેડશીટ્સ.
બરાબર. તેમણે દરેક મેડિકલ બિલ, દરેક મુસાફરી ખર્ચ, દરેક નાની મોટી ચૂકવણીનો હિસાબ રાખવા માટે વિગતવાર સ્પ્રેડશીટ્સ બનાવવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં કદાચ વ્યવસ્થા માટે હશે, પણ પછીથી એ જ સ્પ્રેડશીટ્સ એમના 7 વર્ષના સંઘર્ષનું, પેલી સિસ્ટમની જટિલતાનું અને છેવટે પેલી આશાની કિંમતનું એક શક્તિશાળી પ્રતીક બની ગઈ.
આ 7 વર્ષ ખરેખર કેવા રહ્યા હશે? એક રોલર કોસ્ટર જેવા?
બિલકુલ. આશા અને નિરાશાનો એક સતત ચાલતો રોલર કોસ્ટર. ક્યારેક કોઈ સારવાર અસર કરે, ટ્યુમર નાના થાય, એટલે ઘરમાં જાણે ઉત્સવ જેવો માહોળ. પણ પછી થોડા મહિનામાં જ ફરી કોઈ નવું ટ્યુમર દેખાય અથવા જૂનું પાછું વધવા લાગે, એટલે નિરાશા ફરી ઘેરી વળે. અને દરેક નિષ્ફળતા પછી તેઓ ફરી પાછા નવી, કદાચ વધુ પ્રાયોગિક સારવાર તરફ વળતા હશે.
હા, એક પછી એક ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતા, અને દરેક નવા પ્રયાસ સાથે ખર્ચ વધતો જાય, શારીરિક તકલીફો વધતી જાય, અને સફળતાની આશા એ વધુ ને વધુ ધૂંધળી બનતી જાય.
જાણે આધુનિક દવાની સીમા પર જીવી રહ્યા હતા. વિજ્ઞાન આગળ વધી રહ્યું હતું, પણ ઈલાજ હજુએ દૂર હતો.
હા, અને એક રીતે જોઈએ તો તેઓ પ્રાયોગિક કેન્સર થેરપીના અગ્રણી દર્દીઓ બની ગયા, જે પણ એક પ્રકારની સિદ્ધિ જ કહેવાય ને?
હા, કદાચ નવી સારવાર માટે માર્ગ મોકળો કર્યો એમણે.
બરાબર. પરંતુ આ 7 વર્ષના અવિરત સંઘર્ષ પછી એમના દૃષ્ટિકોણમાં એક મોટો અને ઊંડો બદલાવ આવવા લાગ્યો. સારવાર અને નિરાશાના આ સતત ચક્રથી તેઓ થાકી ગયા હતા, શારીરિક અને માનસિક રીતે.
હા, અને ટેરીનું શરીર પણ હવે નબળું પડતું જ જતું હશે. અને સૌથી અગત્યની વાત, પેલી સારવારની આડઅસરો.
હા, એ ઘણીવાર મૂળ બીમારી કરતાં પણ વધુ પીડાદાયક બની રહી હતી, જીવનની ગુણવત્તા ઘટાડી રહી હતી.
આ એ સમય હશે જ્યારે તેમણે પોતાની જાતને અને એકબીજાને કેટલાક મૂળભૂત પણ મુશ્કેલ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હશે.
ચોક્કસ. પ્રશ્નો જેવા કે, શું આ બધી સારવાર ખરેખર ટેરીનું જીવન લંબાવી રહી છે કે માત્ર મૃત્યુને થોડું દૂર ધકેલી રહી છે?
અને જે સમય મળી રહ્યો છે એની ક્વોલિટી કેવી છે?
બરાબર. આટલો મોટો ખર્ચ ખાલી પૈસાનો નહીં, પણ શારીરિક પીડા, માનસિક તણાવ, પારિવારિક જીવન પર અસર, આ બધું શું યોગ્ય છે? શું લડતા રહેવું જ એકમાત્ર રસ્તો છે?
આ બહુ ગહન પ્રશ્નો છે અને આત્મમંથન પછી તેઓ એક બહુ મહત્વના અને હિંમતભર્યા નિર્ણય પર આવ્યા.
હા, તેમણે આક્રમક ઇલાજલક્ષી સારવાર, જેને ક્યુરેટિવ ટ્રીટમેન્ટ કહેવાય, એ બંધ કરવાનો નિર્ણય લીધો અને પેલિએટિવ કેર એટલે કે રાહત અને આરામ આપતી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.
આ સમજવું બહુ જરૂરી છે કે આ કોઈ શરણાગતિ નહોતી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ હાર સ્વીકારવી ન હતી, પણ આશાની વ્યાખ્યા બદલવી હતી. હવે આશાનો અર્થ કેન્સરને હરાવવાનો નહોતો રહ્યો, પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવાનો.
અને આ નિર્ણયના પરિણામે ટેરી ફોલીનું અવસાન 2007માં થયું. નિદાનના 7 વર્ષ પછી એમના પોતાના ઘરે પરિવારની વચ્ચે શાંતિપૂર્વક.
હા, અને તેમના ગયા પછી અમાન્ડાએ પેલી સ્પ્રેડશીટ્સ ખોલી અને 7 વર્ષના તમામ તબીબી ખર્ચાઓનો સરવાળો કર્યો.
અને એ આંકડો
હતો 719,974.52 ડોલર, લગભગ 7.5 લાખ ડોલર.
7 લાખ ડોલર થી વધુ?
હા, અને આ આંકડો ખાલી એક રકમ નથી, એ 7 વર્ષની સફર હતી. એમની આશાઓ, પ્રયાસો, પીડા અને પેલી અમેરિકન આરોગ્ય પ્રણાલીની જટિલતાનું એક મૂર્ત સ્વરૂપ હતું.
અને આ આંકડા એ જ અમાન્ડાને આ પુસ્તક લખવાની પ્રેરણા આપે.
બરાબર, જેથી એમની અંગત કથા દ્વારા તેઓ એક મોટા મુદ્દા પર પ્રકાશ પાડી શકે, આશાની કિંમત.
આ આખી સફર જોઈએ તો એવું લાગે છે કે જાણે બે અલગ અલગ જીવન ફિલસોફી વચ્ચેનો સંઘર્ષ ચાલી રહ્યો હતો.
હા, બરાબર પકડ્યો, બે વિરોધાભાસી વિશ્વ દૃષ્ટિકોણ. શરૂઆતમાં અમાન્ડા અને ટેરીનો અભિગમ ખૂબ જ, જેને આપણે અમેરિકન કહીએ, એવો હતો, સક્રિય આશાવાદ, અવિરત સમસ્યા નિવારણ, ટેકનોલોજીમાં અતૂટ વિશ્વાસ.
એવી માન્યતા કે પ્રગતિ હંમેશા સીધી લીટીમાં જ થાય, ટેકનોલોજી બધા અવરોધો દૂર કરી શકે છે, અને હાર માનવી કે છોડી દેવું એ તો નૈતિક નિષ્ફળતા ગણાય.
બરાબર, આ દૃષ્ટિકોણથી બીમારી એક દુશ્મન હતી જેને હરાવવાનો જ છે, ભલે ગમે તે કિંમત ચૂકવવી પડે.
પણ પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા, સારવાર નિષ્ફળ જતી રહી, પીડા વધતી ગઈ, તેમ તેમ એક નવો દૃષ્ટિકોણ ઉભરવા લાગ્યો, એમ ને?
હા, સ્વીકૃતિનો, યથાર્થવાદનો, જીવનની ગુણવત્તા પર વધુ ભાર મૂકતો દૃષ્ટિકોણ. તેમણે પેલું લડાઈનું રૂપક હતું ને, એના પર જ સવાલ ઉઠાવવાનો શરૂ કર્યો
કે શું જીવન હંમેશા એક યુદ્ધ જ હોય છે?
બરાબર, શું જીવનની લંબાઈ કરતાં તેની ગુણવત્તા વધુ મહત્વની નથી? અને એ સમજણ કે મૃત્યુ એ જીવનનો એક કુદરતી અને અનિવાર્ય ભાગ છે, એ કોઈ નિષ્ફળતા કે હાર નથી.
એટલે અમાન્ડાની જે અંતિમ સમજ છે એ કદાચ આ બંને દૃષ્ટિકોણનું એક સંતુલન છે.
હા, એમ કહી શકાય. તે આધુનિક તબીબી વિજ્ઞાનની સિદ્ધિઓને બિરદાવે છે જેને ટેરીને 7 વધારાના વર્ષો આપ્યા, એ ભૂલથી નથી. પણ સાથે સાથે તે સમાજ અને તબીબી પ્રણાલીના એવા દબાણો પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે જે વ્યક્તિને શાંતિ અને સ્વીકૃતિનો માર્ગ પસંદ કરવાનું મુશ્કેલ બનાવે છે.
આટલો લાંબો સંઘર્ષ તેમણે કર્યો, એની પાછળ કયા પ્રેરક બળો હશે? શું ડ્રાઈવ કરતું હશે એમને?
સૌથી મુખ્ય બળ તો મને લાગે છે પ્રેમ જ હતો. અમાન્ડાનો ટેરી માટેનો ઊંડો અતૂટ પ્રેમ અને તેને શક્ય તેટલો વધુ સમય આપવાની, પરિવાર સાથે રાખવાની તીવ્ર ઈચ્છા.
હા, એ તો સ્વાભાવિક છે.
બીજો એક મહત્વનું બળ હતું પછતાવાનો ડર, પેલો જો અને તોનો ભય. કદાચ જો અમે આ એક વધુ સારવાર કરાવી હોત તો, કદાચ પેલા નિષ્ણાતને મળ્યા હોત તો.
અચ્છા, આ ડર પણ તમને આગળ ધકેલતો રહે.
હા, અને આરોગ્ય પ્રણાલી પણ સતત નવા વિકલ્પો, નવી ક્લિનિકલ ટ્રાયલ્સ રજૂ કરતી રહે, એટલે બસ હવે અટકવું છે એવો નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ બની જાય.
અને ત્રીજું બળ જેની આપણે વાત કરી એ હતી અમાન્ડાની પોતાની પત્રકાર તરીકેની વૃત્તિ.
હા, નિરીક્ષણ કરવું, વિશ્લેષણ કરવું, નોંધવું, દસ્તાવેજીકરણ કરવું, આ બધું એમના સ્વભાવમાં હતું. અને આ પુસ્તક લખવાની પ્રેરણા પણ એમાંથી જ આવી, પોતાની વ્યક્તિગત દુર્ઘટનાને એક મોટી જાહેર ચર્ચાના વિષયમાં પરિવર્તિત કરવાની ઈચ્છા.
એમનો પ્રતિકૂળતા પ્રત્યેનો અભિગમ પણ સમય સાથે બદલાયો, ખરું ને?
હા, નોંધપાત્ર રીતે બદલાયો. શરૂઆતમાં અત્યંત આક્રમક અને વ્યૂહાત્મક, કેન્સર દુશ્મન છે, આપણી પાસે સંસાધનો છે, બુદ્ધિ છે, લડી લઈશું. સંશોધન કર્યું, શ્રેષ્ઠ શસ્ત્રો પસંદ કર્યા, હુમલો કર્યો.
પછી
જેમ જેમ જીત દૂર દેખાવા લાગી તેમ તેમ અભિગમ બદલાયો. સામનો કરવાથી સહનશક્તિ, એન્ડ્યુરન્સ અને અનુકૂલન, એડેપ્ટેશન તરફ વળ્યો.
મતલબ હવે લક્ષ્ય જીતવાનું નહીં પણ ટકી રહેવાનું હતું.
હા, દરેક નવા દિવસનો સામનો કરવાનો હતો. પીડા અને થાક છતાં રોજિંદા જીવન ચાલુ રાખવાનું હતું.
અને અંતે
આવ્યું પરિવર્તન સ્વીકૃતિ અને પુનઃપ્રાથમિકતાનું. ઈલાજની આશાને વાસ્તવિકતાના પ્રકાશમાં જોવાનું, મૃત્યુની અનિવાર્યતા સામે લડવાને બદલે બાકી રહેલા જીવનની ગુણવત્તા, ગૌરવ અને પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આ એક આંતરિક પરિવર્તન હતું.
આ 7 વર્ષની આખી ગાથામાં ઘણા નાના મોટા વળાંકો આવ્યા હશે, પણ જો આપણે 3 મુખ્ય પરિવર્તન બિંદુઓ, જેને ટર્નિંગ પોઈન્ટ્સ કહીએ, એ તારવવા હોય તો કયા કહી શકાય?
સારો પ્રશ્ન છે. મારા મતે પહેલો અને સૌથી સ્પષ્ટ ટર્નિંગ પોઈન્ટ તો પેલું વર્ષ 2000માં થયેલું નિદાન જ હતું.
હા, એ તો ખરું.
એ એક ક્ષણ જેણે બધું બદલી નાખ્યું. ઓળખ, પ્રાથમિકતાઓ, ભવિષ્ય, બધું જ. અને તેમને એક અજાણ્યા, ભયાવહ માર્ગ પર ધકેલી દીધા.
બીજો ટર્નિંગ પોઈન્ટ કયો ગણાય?
બીજું કદાચ કોઈ બાહ્ય ઘટના ન હતી, પણ એક આંતરિક અનુભૂતિ હતી. અમાંડા પુસ્તકમાં વર્ણવે છે, વર્ષોની નિષ્ફળ સારવાર પછી વધુ એક નિરાશાજનક સમાચાર મળ્યા. તેઓ હોસ્પિટલના કોરિડોરમાં ચાલતા હતા અને મનમાં અચાનક એક સ્પષ્ટ વિચાર ઝબક્યો, આપણે આ લડાઈ જીતવાના નથી.
ઓ, આ બહુ મહત્વનો ક્ષણ હશે.
હા, કારણ કે આ હાર સ્વીકારવાનો કે હતાશ થવાનો ક્ષણ નહોતો, પણ એ નિયંત્રણના ભ્રમના તૂટવાનો ક્ષણ હતો, એક કઠોર વાસ્તવિકતાના સ્વીકારનો ક્ષણ. આ આંતરિક સાક્ષાત્કારે જ કદાચ પેલી અવિરત લડાઈની ફિલોસોફીમાંથી સ્વીકૃતિ તરફના પરિવર્તનની સાચી શરૂઆત કરી. આશાની પુનઃવ્યાખ્યા કરવાની મુશ્કેલ પ્રક્રિયા શરૂ થઈ.
અને ત્રીજો પરિવર્તન બિંદુ, જેણે એમની સફરને એક નિશ્ચિત દિશા આપી હોય,
એ હતો પેલિએટિવ કેર અને અંતે હોસ્પિસ કેર તરફ વળવાનો સભાન અને સક્રિય નિર્ણય.
આક્રમક સારવાર બંધ કરીને સંપૂર્ણપણે આરામ, દર્દ નિવારણ અને જીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય.
હા, અને આ નિર્ણય લેવો સહેલો નહોતો, કારણ કે એ એમની અત્યાર સુધીની દરેક વૃત્તિ, એમના કેન ડુ અભિગમ અને તબીબી પ્રણાલીના લડતા રહોના દબાણની બિલકુલ વિરુદ્ધ હતો.
પણ આ નિર્ણય જ ટેરીને એમના અંતિમ મહિનાઓ અને દિવસો વધુ ગૌરવ સાથે, ઓછા દર્દ સાથે, પોતાના ઘરે, પોતાના લોકોની વચ્ચે વિતાવવાની તક આપી.
બરાબર. તેણે મૃત્યુને એક તબીબી ઘટનામાંથી ફરી એક માનવીય અનુભવ બનાવ્યો.
તો અમાંડા અને ટેરીની આ આખી કથામાંથી આપણે સૌ શું શીખી શકીએ? આ પુસ્તક આપણને કયા માનવીય બોધપાઠ આપે છે જેના પર આપણે વિચાર કરવો જોઈએ?
ઘણું બધું છે ખરેખર. પહેલો અને મહત્વનો બોધપાઠ તો આશાની પ્રકૃતિ વિશે જ છે. આ પુસ્તક બતાવે છે કે આશા કોઈ એક સ્થિર વસ્તુ નથી. એ સંજોગો સાથે બદલાઈ શકે છે અને બદલાવી જોઈએ. શરૂઆતમાં સંપૂર્ણ ઈલાજની આશા હોય, પછી વધુ સમય મેળવવાની આશા બને, પછી કદાચ માત્ર એક સારો, દર્દમુક્ત દિવસની આશા,
અને અંતે શાંતિપૂર્ણ, ગૌરવપૂર્ણ મૃત્યુની આશા.
બરાબર. આશાને આ રીતે લૌચિક બનાવવી એ પરિસ્થિતિનો સામનો કરવાની ચાવી છે.
બીજો કયો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે?
બીજો મહત્વનો મુદ્દો છે મૃત્યુ અને અંતિમ જીવનની ઈચ્છાઓ વિશે ખુલ્લા સંવાદનું મહત્વ. અમાંડા ભારપૂર્વક કહે છે કે આવી ચર્ચાઓ કટોકટી આવે તે પહેલાં શાંતિના સમયમાં થવી જોઈએ.
કેમ?
કારણ કે જ્યારે કટોકટી આવે ત્યારે ભય, ગભરાટ અને પેલી તબીબી પ્રણાલીની ગતિ એટલી ઝડપી હોય છે કે પરિવાર ઘણીવાર એવી સારવાર માટે હા પાડી દે છે જે કદાચ દર્દીની સાચી ઈચ્છા ન પણ હોય.
અને કદાચ લેખિત સૂચનાઓ, એડવાન્સ ડિરેક્ટિવ્સ જેવી એ મદદરૂપ થઈ શકે.
ચોક્કસ. ત્રીજો બોધપાઠ જેની આપણે વાત કરી તે પેલું બીમારીને યુદ્ધ તરીકે જોવાના રૂપકના જોખમો વિશે છે.
હા, કેનાથી મૃત્યુ એક વ્યક્તિગત નિષ્ફળતા જેવું લાગે.
બરાબર. અને દર્દીઓ અને પરિવારો પર પીડાદાયક, નિરર્થક સારવાર ચાલુ રાખવાનું દબાણ આવે છે, કારણ કે હાર માનવી શરમજનક ગણાય છે. આ રૂપક શાંતિપૂર્ણ સ્વીકૃતિના માર્ગમાં અવરોધ બની શકે છે.
અને ચોથો મુદ્દો, જે આજના સમયમાં બહુ જ પ્રસ્તુત છે, દર્દી અને પરિવારની સક્રિયતા, સ્વ વકીલાત એટલે કે સેલ્ફ એડવોકસી.
હા, આ પુસ્તક સ્પષ્ટપણે બતાવે છે કે ખાલી ડોક્ટર પર આધાર રાખવો પૂરતો નથી. સક્રિયપણે માહિતી મેળવવી પડે, સંશોધન કરવું પડે, ડોક્ટરોને યોગ્ય પ્રશ્નો પૂછવા પડે, જરૂર પડે વીમા કંપનીઓ કે હોસ્પિટલ સામે લડવું પણ પડે.
એટલે તબીબી અમલદારશાહી અને નાણાકીય સાક્ષરતા બહુ જરૂરી બની જાય છે.
અનિવાર્ય. અને છેલ્લે આ વાર્તા પ્રેમ અને તર્ક વચ્ચેના સૂક્ષ્મ સંઘર્ષને પણ ઉજાગર કરે છે. કેવી રીતે ઊંડો પ્રેમ અને ગુમાવવાનો ભય આપણને ભલે ગમે તેટલા બુદ્ધિશાળી હોઈએ ક્યારેક વાસ્તવિકતા સ્વીકારતા રોકી શકે છે.
અને એ પણ કે આરોગ્ય પ્રણાલી કેવી રીતે એના પોતાના તર્કથી ચાલે છે, જે હંમેશા દર્દીની જરૂરિયાતો સાથે મેળ ન પણ ખાતો હોય.
બરાબર, સિસ્ટમની પોતાની ગતિ અને પ્રોત્સાહનો હોય છે.
આ ખરેખર બહુ જ ગહન અને વિચાર પ્રેરક ચર્ચા રહી. આટલી બધી બાબતો પર વિચાર કર્યા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોય શકે? ચાલો ભાવનાત્મક સૂઝથી શરૂઆત કરીએ.
ભાવનાત્મક સૂચ કદાચ એ છે કે પેલી આશાની કિંમત છે ને, એ ખાલી ડોલર અને સેન્ટમાં નથી મપાતી.
હા,
એની ખરી કિંમત ભાવનાત્મક, શારીરિક અને કદાચ આધ્યાત્મિક સ્તરે ચૂકવાય છે. પ્રેમ અને આશા આપણને ટકાવી રાખે છે, એ સાચું, પણ એ જ પ્રેમ અને આશા ક્યારેક આપણને વાસ્તવિકતા સ્વીકારતા અને બાકી રહેલા સમયને શાંતિથી જીવતા રોકી શકે છે.
એટલે આ વાર્તા પૂછે છે કે શું ક્યારેક સૌથી પ્રેમાળ કાર્ય લડવાનું બંધ કરીને સ્વીકાર કરવાનું અને જવા દેવાનું હોઈ શકે?
બરાબર, આ સમજવું એ આશાની કિંમતનો એક અણધાર્યો પણ મહત્વનો હિસ્સો છે.
ખૂબ જ સુંદર રીતે કહ્યું. અને બૌદ્ધિક સૂઝ શું તારવી શકાય?
બૌદ્ધિક સૂઝ પેલી અમેરિકન આરોગ્ય પ્રણાલીના અને ઘણે આધુનિક પ્રણાલીઓના મૂળભૂત વિરોધાભાસ વિશે છે. એક તરફ અકલ્પનીય નવીનતાઓ, ટેકનોલોજીકલ ચમત્કાર જીવન બચાવે છે, લંબાવે છે, પણ બીજી તરફ એ અત્યંત જટિલ છે, અતિશય ખર્ચાળ છે અને ઘણીવાર દર્દી કેન્દ્રિત નથી હોતી. એ સિસ્ટમના પોતાના તર્ક અને પ્રોત્સાહનોથી ચાલે છે
અને એ આશાને લગભગ એક વસ્તુ તરીકે વેચે છે.
હા, જે દર્દી અને પરિવારના નિર્ણયોને એવી રીતે પ્રભાવિત કરે છે જે હંમેશા તેમના શ્રેષ્ઠ હિતમાં ન પણ હોય. એટલે આ સિસ્ટમની રચના, તેના પ્રોત્સાહનો, તેની નૈતિક અસરો, એના પર ગંભીર પુનર્વિચારની જરૂર છે.
અને અંતે એક સાર્વત્રિક સૂચ, એક એવો બોધપાઠ જે આપણા સૌના જીવનને લાગુ પડે, ભલે આપણે આવી પરિસ્થિતિનો સામનો ન કરી રહ્યા હોઈએ.
સાર્વત્રિક સૂજે છે કે જીવનની અનિશ્ચિતતાઓ અને ખાસ કરીને મૃત્યુ અને અંતિમ જીવનની ઈચ્છાઓ વિશે અગાઉથી શાંતિના સમયમાં ખુલ્લા મને વાતચીત કરવી અત્યંત જરૂરી અને સમજદારીભર્યું છે.
કટોકટીના સમયે ઉતાવળમાં નિર્ણયો લેવા કરતાં સજ્જ રહેવું વધુ સારું.
બરાબર. અને બીજું, સંજોગો બદલાય તેમ સફળતા અને આશાની આપણી પોતાની વ્યાખ્યાઓને પણ બદલવાની લવચિકતા કેળવવી. આ જ સ્થિતિસ્થાપકતા એટલે કે રિઝિલિયન્સ કેળવવાની અને કદાચ સાચું શાણ પણ પ્રાપ્ત કરવાની ચાવી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.